ઓપનિંગ નરેશન પહેલેથી રેકોર્ડ કરેલું. ઓપનિંગ નરેશન પહેલેથી રેકોર્ડ કરેલું. એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનોગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં.
નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એમ કેસ એવા વિચારકની વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે ખરેખર પશ્ચિમી વિચારધારા પર ઊંડી છાપ છોડી છે.
હા, એક એવા ચિંતક જેમણે બુદ્ધિ અને આસ્થા, તર્ક અને શ્રદ્ધા વચ્ચેનો જે સંઘર્ષ હતો ને, એનો ઉકેલ લાવવાનો એક મોટો પ્રયાસ કર્યો.
બરાબર. અને આ મુદ્દો તો આજે પણ એટલો જ પ્રસ્તુત છે ને. આપણે વાત કરી રહ્યા છીએ થોમસ એક્વિનાસની.
બિલકુલ. થોમસ એક્વિનાસ, એમનો સમયગાળો હતો આશરે 1225 થી 1274. ઇટાલીમાં જન્મ્યા હતા. તે સમયનું સિસિલી રાજ્ય, રોકાસેક્કા કિલ્લામાં, એક ઉમરાવ પરિવારમાં.
ઉમરાવ પરિવાર? પણ એમનું મહત્વ તો એમના કામમાં છે, ખરું ને?
ચોક્કસ. એમનું સૌથી મોટું પ્રદાન ગણાય છે એમ કે ગ્રીક ફિલોસોફર એરિસ્ટોટલના તર્કશાસ્ત્ર અને ખ્રિસ્તી ધર્મશાસ્ત્ર, આ બે વચ્ચે એક પુલ બાંધવાનું.
આ સાંભળવામાં કદાચ સહેલું લાગે, પણ એ સમયમાં તો આ એક મોટી વાત કહેવાય નહીં, લગભગ ક્રાંતિકારી વિચાર.
હા, બહુ મોટી વાત. કારણ કે આ સંશ્લેષણે તો પછી પશ્ચિમી વિચાર, નૈતિકતા, કાયદો, આ બધાની દિશા જાણે બદલી નાખી.
એટલે એમને સમજવા, એટલે પશ્ચિમી બૌદ્ધિક પરંપરાના શું કહેવાય મૂળ સુધી પહોંચવા જેવું થયું.
બરાબર. અને એ સમજવા માટે આપણે એ સમય જોવો પડે, 12મી-13મી સદી, હાઈ મિડલ એજીસ. યુરોપમાં યુનિવર્સિટીઓ શરૂ થઈ રહી હતી, પેરિસ, ઓક્સફર્ડ.
ઓ, યુનિવર્સિટીઓનો ઉદય.
હા, જ્ઞાનનું કેન્દ્રીકરણ થતું હતું. અને ત્યારે જ સદીઓથી જે ભૂલાઈ ગયેલા હતા એરિસ્ટોટલના ગ્રંથો, એ અરબી અનુવાદો મારફતે પાછા આવ્યા.
એરિસ્ટોટલ ધ ફિલોસોફર, તર્ક અને અનુભવ પર ભાર મૂકનાર. એટલે ખ્રિસ્તી જગત માટે તો મોટો પ્રશ્ન ઊભો થયો હશે ને, કે આ તર્કને શ્રદ્ધા સાથે કેવી રીતે મેળવવું.
બરાબર. એ જ, શું તર્ક અને શ્રદ્ધા દુશ્મન છે? શું એરિસ્ટોટલની ફિલોસોફી ખ્રિસ્તી વિશ્વાસ માટે ખતરારૂપ છે? આ બધા સવાલો હતા.
અને આ સમસ્યા ખાલી ખ્રિસ્તી જગતની નહોતી એમને?
ના ના, તે સમયે ઇસ્લામિક ચિંતકો જેમ કે અવેરોઝ, અવિસેના અને યહૂદી વિચારક માઇમોનાઇડ્સ, એ લોકો પણ આ જ મથામણમાં હતા. પોતાની શ્રદ્ધા અને ગ્રીક તર્કનો સમન્વય કેવી રીતે કરવો?
એટલે એક્વિનાસ આ એક મોટા વૈચારિક સંવાદનો ભાગ હતા.
હા, અને એમના ગુરુ એલ્બર્ટસ મેગ્નસ, એ પોતે એરિસ્ટોટલના મોટા અભ્યાસી હતા. એમણે જ એક્વિનાસને આ દિશામાં પ્રોત્સાહન આપ્યું.
એ જ અરસામાં પેલા નવા ધાર્મિક સંઘો પણ આવ્યા ને, ડોમિનિકન, ફ્રાન્સિસ્કન.
હા, એ પણ મહત્વનું હતું. આ સંઘો મઠોમાં રહેવાને બદલે શહેરોમાં રહીને ભણાવતા, અભ્યાસ કરતા. ડોમિનિકન સંઘ, જેમાં એક્વિનાસ જોડાયા, એ તો ખાસ બૌદ્ધિક કાર્ય પર ભાર મૂકતો હતો.
તો આ બધું વાતાવરણ એક્વિનાસના વિચારો માટે એમ કે એક ફળદ્રુપ જમીન જેવું બન્યું.
બિલકુલ. એમના શરૂઆતના જીવનની વાત પણ રસપ્રદ છે. ઉમરાવ કુટુંબ હતું એટલે એમની ઇચ્છા હતી કે થોમસ મોન્ટે કેસીનો મઠના વડા બને. મોટું પદ હતું એ.
એટલે નાનપણથી જ એમને ત્યાં મોકલી દીધા, 5 વર્ષની ઉંમરે.
હા, પણ પછી નેપલ્સ યુનિવર્સિટીમાં ભણતી વખતે એ ડોમિનિકન સંઘના સંપર્કમાં આવ્યા. એમને એમના અભ્યાસ અને ઉપદેશ પરનો ભાર ગમી ગયો
અને નક્કી કર્યું કે ડોમિનિકન બનવું છે.
હા, પણ પરિવારે તો ભયંકર વિરોધ કર્યો. ઉમરાવનો દીકરો ભિખારી સાધુ બને, એ સમયમાં આ બહુ નીચું ગણાતું.
એટલે શું કર્યું પરિવારે?
એમના ભાઈઓએ, ખબર છે, એમનું અપહરણ કર્યું રીતસર, અને લગભગ 1 વર્ષ એમને કિલ્લામાં કેદ રાખ્યા.
પોતાના જ ભાઈઓએ અપહરણ? વાહ.
હા, જેથી એ પોતાનું વિચાર બદલી નાખે. પણ એક્વિનાસ તો મક્કમ રહ્યા, આટલા વિરોધ પછી પણ ડોમિનિકન સંઘમાં જોડાયા.
આજ બતાવે છે કે એમનામાં કેટલો દ્રઢ નિશ્ચય હશે.
ખરેખર. પછી તો એમનો બૌદ્ધિક વિકાસ ખૂબ ઝડપથી થયો. પેરિસ ગયા, કોલોન ગયા, આલ્બર્ટસ મેગ્નસ જેવા ગુરુ મળ્યા.
અને ગુરુએ એમની પ્રતિભા ઓળખી લીધી, પેલી મૂંગો બળદવાળી વાત.
હા હા, કહેવાય છે કે એ ક્લાસમાં બહુ શાંત રહેતા એટલે બીજા વિદ્યાર્થીઓ એમને મૂંગો બળદ, ડમ ઓક્સ કહેતા.
પછી
ભણાવ્યું, લખ્યું, ચર્ચાઓ કરી. એમનું જીવન આમ અધ્યયન અને અધ્યાપનમાં જ ગયું.
અને 1274માં અવસાન થયું.
હા, લિયોનની કાઉન્સિલમાં જતા હતા ત્યારે રસ્તામાં. પણ આ ટૂંકા જીવનમાં એમણે જે લખ્યું છે, અદ્ભુત છે. એમની મુખ્ય કૃતિ સુમ્મા થિયોલોજી.
સુમ્મા થિયોલોજી, ધર્મશાસ્ત્રનો સાર. આ શું છે, બરાબર કોઈ જ્ઞાનકોશ જેવું?
હા, એક રીતે જ્ઞાનકોશ જ, પણ એથી વધુ. એ એક આખું બૌદ્ધિક માળખું છે. ખ્રિસ્તી ધર્મના દરેક પાસાને, ઈશ્વર, સૃષ્ટિ, માણસ, નૈતિકતા, પાપ, પુણ્ય બધાને એરિસ્ટોટલની તાર્કિક પદ્ધતિથી સમજાવવાનો પ્રયાસ.
અને એ પણ પ્રશ્નોત્તરીની શૈલીમાં, એમને દલીલો સાથે.
બરાબર. પહેલા પ્રશ્ન, પછી એના સંભવિત વાંધાઓ, અને પછી પોતાનો તર્કબદ્ધ જવાબ. આને સ્કોલાસ્ટિક પદ્ધતિ કહે છે. આ ગ્રંથ તો આજે પણ શું કહેવાય, કેથોલિક વિચારધારાનો આધાર છે. બીજી છે સુમ્મા કોન્ટ્રાજેન્ટાઇલ્સ, એટલે કે બિન ખ્રિસ્તીઓ સામે સાર. આનો હેતુ અલગ હતો.
શું હેતુ હતો?
આ ખાસ એવા લોકો સાથે વાત કરવા માટે હતી જે ખ્રિસ્તી ધર્મગ્રંથોને નહોતા માનતા. એટલે આમાં દલીલો મુખ્યત્વે તર્ક અને ફિલોસોફી પર આધારિત છે.
ઓ, રસપ્રદ.
એટલે કે શ્રદ્ધા વગર પણ ખાલી તર્કથી ઈશ્વર અને નૈતિકતા વિશે જાણી શકાય, એવું કહેવા માંગતા હતા?
હા, એ જ, કે તર્ક અને શ્રદ્ધા દુશ્મન નથી. તર્ક શ્રદ્ધા સુધી લઈ જવામાં મદદ કરી શકે છે. અને હા, એમને એરિસ્ટોટલના લગભગ બધા ગ્રંથો પર ભાષ્યો પણ લખ્યા. એનાથી જ એરિસ્ટોટલ ખ્રિસ્તી જગતમાં સ્વીકારાયા. જાણે એરિસ્ટોટલનું ખ્રિસ્તીકરણ કર્યું.
તો મૂળભૂત વિચાર એ જ કે તર્ક અને શ્રદ્ધા બંને સત્ય સુધી પહોંચવાના રસ્તા છે, અલગ પણ પૂરક.
એકદમ બરાબર. તર્ક આપણને કુદરતી જગત સમજાવે, માનવ સ્વભાવ સમજાવે. શ્રદ્ધા આપણને એવા રહસ્યો સુધી લઈ જાય જે તર્કથી પર છે, જેમ કે ટ્રિનિટી.
પેલું એમનું સૂત્ર હતું ને, કૃપા વિશે. હા, કૃપા પ્રકૃતિનો નાશ કરતી નથી, પણ તેને પૂર્ણ બનાવે છે.
એટલે કે ઈશ્વરીય કૃપા માનવીય ક્ષમતાઓને વધારે છે, મિટાવતી નથી.
સમજી ગયો. હવે એમના કેટલાક ખાસ દાર્શનિક વિચારો જોઈએ. પેલો સત્વ એસેન્સ અને અસ્તિત્વ એક્ઝિસ્ટન્સવાળો ભેદ, એ થોડો અઘરો લાગે છે.
એમના તત્વમીમાંસાનો પાયો છે. સત્વ એટલે કોઈ વસ્તુ શું છે એની વ્યાખ્યા, એનો સ્વભાવ, ઘોડો હોવું. અને અસ્તિત્વ એટલે એ વસ્તુ ખરેખર છે એનું હોવાપણું.
તો એક્વિના શું કહે છે?
એ કહે છે કે દુનિયાની બધી બનાવેલી વસ્તુઓમાં સત્વ અને અસ્તિત્વ અલગ છે. ઘોડાનો ખ્યાલ અને જીવતો ઘોડો એ બે અલગ બાબત છે. સર્જેલી વસ્તુઓ પોતાનું અસ્તિત્વ પોતાની મેળે નથી ધરાવતી, એ ઈશ્વર પાસેથી મળે છે.
અને ઈશ્વર માટે?
ઈશ્વરમાં સત્વ અને અસ્તિત્વ એક જ છે. ઈશ્વરનું શું હોવું અને હોવું એ એક જ છે. ઈશ્વર પોતે જ શુદ્ધ અસ્તિત્વ છે. આનાથી ઈશ્વર અને સૃષ્ટિ વચ્ચેનો મૂળભૂત ફરક સ્પષ્ટ થાય છે.
વાહ, ઊંડો વિચાર છે. બીજો પેલો નૈસર્ગિક કાયદાનો સિદ્ધાંત, શું એ જ પછીથી માનવ અધિકારનો આધાર બનોર? હા, એની અસર બહુ મોટી રહી છે. એક્વિનાસ માનતા હતા કે ઈશ્વરે સૃષ્ટિમાં અને ખાસ તો માણસના સ્વભાવમાં એક તાર્કિક વ્યવસ્થા મૂકી છે.
અને આપણે એને બુદ્ધિથી ઓળખી શકીએ.
બરાબર. આપણી બુદ્ધિથી આપણે આ નૈતિક નિયમો શોધી શકીએ. જીવનનું રક્ષણ, સત્ય બોલવું, સમાજમાં શાંતિથી રહેવું. અને આ નિયમો બધા માટે છે, ધર્મ ગમે તે હોય.
એટલે નૈતિકતા ખાલી ધાર્મિક આદેશ નથી, તર્કથી પણ મળે.
હા, અને માણસે બનાવેલા કાયદા, રાજ્યના કાયદા, એનો આધાર આ નૈસર્ગિક કાયદો હોવો જોઈએ. જો કોઈ કાયદો આની વિરુદ્ધ હોય તો એ અન્યાયી છે.
પેલું એમનું વાક્ય.
હા, અન્યાયી કાયદો એ ખરેખર કાયદો નથી, પણ કાયદાનું વિકૃતિકરણ છે. આ વિચાર રાજાઓની સત્તા પર પણ એક નૈતિક અંકુશ મૂકે છે.
આ તો ખરેખર ક્રાંતિકારી કહેવાય. એમણે ઈશ્વરના અસ્તિત્વ માટે પણ દલીલો આપી હતી ને, પેલી પાંચ રીતો.
હા, પાંચ દલીલો, જે દુનિયાના નિરીક્ષણથી શરૂ થાય છે અને ઈશ્વરના અસ્તિત્વ સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. ગતિ, કારણ, સંભાવના, ગુણોની શ્રેણી, વ્યવસ્થા, આ બધા પર આધારિત.
જો કે એના પર પછી ટીકાઓ થઈ છે.
હા, ઘણી થઈ છે. પણ એ બતાવે છે કે તર્કથી શ્રદ્ધાને સમજાવવા કેવો પ્રયત્ન કરતા હતા.
જો એમની સરખામણી બીજાઓ સાથે કરીએ તો,
જેમ કે સેન્ટ ઓગસ્ટીન.
ઓગસ્ટીન, જે એમનાથી સદીઓ પહેલા થઈ ગયા, એ પ્લેટોથી વધુ પ્રભાવિત હતા. આત્મા, આંતરિક અનુભવ પર ભાર મૂકતા, ભૌતિક જગતને ઓછું મહત્વ આપતા.
જ્યારે એક્વિનાસે
એરિસ્ટોટલને પકડીને ભૌતિક જગત, ઇન્દ્રિયો, તર્ક, આ બધાને જ જ્ઞાન માટે મહત્વના ગણ્યા. ઓગસ્ટીન માટે ફિલોસોફી ધર્મશાસ્ત્રની દાસી જેવી હતી. એક્વિનાસે ફિલોસોફીને થોડી વધુ સ્વતંત્રતા આપી, જો કે અંતિમ સત્ય તો શ્રદ્ધાથી જ.
અને એમના સમયના બોનાવેન્ચર,
સેન્ટ બોનાવેન્ચર, એ ફ્રાન્સિસ્કન હતા. એ ઓગસ્ટીનની નજીક રહ્યા. એ પણ મોટા વિદ્વાન, પણ એરિસ્ટોટલ બાબતે એક્વિનાસ જેટલા ઉત્સાહી નહોતા, થોડા સાવધાન હતા.
એટલે એ સમયનું બૌદ્ધિક જગત પણ કેટલું જીવંત હતું. હવે એમના વારસાની વાત કરીએ. એમના ગયા પછી શું થયું? થોમવાદ, ખાસ કરીને 1879 પછી પોપ લિયો 13ને એને અધિકૃત સ્થાન આપ્યું.
અને આધુનિક સમયમાં
નિયોથોમિઝમ.
હા,
20મી સદીમાં એમના વિચારોનું પુનરુત્થાન થયું. નિયોથોમિઝમ, જેક્સ મેરિટન, એટિયન ગિલ્સન જેવા ફિલોસોફરોએ એમના વિચારોને આધુનિક સંદર્ભમાં રજૂ કર્યા.
અને પેલો નૈસર્ગિક કાયદાનો સિદ્ધાંત,
એ તો આજે પણ કાયદાકીય અને નૈતિક ચર્ચાઓમાં, ખાસ કરીને માનવ અધિકારની વાત આવે ત્યારે ખૂબ ટાંકવામાં આવે છે.
યુનિવર્સિટીઓમાં પણ ભણાવાય છે.
અરે બિલકુલ, ફિલોસોફી, થિયોલોજી, લો, પોલિટિકલ સાયન્સ બધે જ. એમના સદગુણ નીતિશાસ્ત્ર, ન્યાય યુદ્ધનો સિદ્ધાંત, આ બધું આજે પણ બહુ પ્રસ્તુત છે.
તો એમનું મુખ્ય મહત્વ એ જ કે ગ્રીક તર્ક અને ખ્રિસ્તી શ્રદ્ધા વચ્ચે એમણે એક મજબૂત પુલ બનાવ્યો, બુદ્ધિ અને આસ્થા વચ્ચે.
ચોક્કસ, એમણે બતાવ્યું કે આ બંને વચ્ચે સંવાદ શક્ય છે, જરૂરી છે.
એમના કેટલા કોટ્સ પણ બહુ પ્રખ્યાત છે ને?
હા, જેમ કે પેલું, માણસના ઉદ્ધાર માટે ત્રણ બાબતો જરૂરી છે. શું માનવું તે જાણવું, શ્રદ્ધા. શું ઈચ્છવું તે જાણવું, આશા. અને શું કરવું તે જાણવું, પ્રેમ, કરુણા.
અને પેલું, આપણે જે વસ્તુઓને પ્રેમ કરીએ છીએ તે આપણને કહે છે કે આપણે કોણ છીએ. આ તો બહુ ગમ્યું.
સાચી વાત. અને શ્રદ્ધા તર્ક વિશે, શ્રદ્ધા ધરાવનાર માટે કોઈ સ્પષ્ટતા જરૂરી નથી. શ્રદ્ધા વિનાના માટે કોઈ સ્પષ્ટતા શક્ય નથી. આ થોડું વિચારવા જેવું છે.
અને પેલું ડોમિનિકન સૂત્ર, જ્ઞાન વહેંચવા વિશે.
માત્ર ચમકવા કરતાં પ્રકાશિત કરવું વધુ સારું છે. માત્ર ચિંતન કરવા કરતાં ચિંતન કરેલા સત્યોને બીજાઓ સુધી પહોંચાડવું વધુ સારું છે. કેટલું સુંદર.
અને તર્કનું મહત્વ પણ એમણે સ્વીકાર્યું.
હા, તર્કના આદેશની અવગણના કરવી એ ઈશ્વરના આદેશની નિંદા કરવા બરાબર છે. અને પેલું છેલ્લું સંશ્લેષણ કરતું વાક્ય, કૃપા પ્રકૃતિનો નાશ કરતી નથી પરંતુ તેને પૂર્ણ બનાવે છે.
જોકે એમના પર ટીકાઓ પણ થઈ છે, ખરું ને?
હા બિલકુલ. શરૂઆતમાં રૂઢિચુસ્તોએ વિરોધ કર્યો. આધુનિક ટીકાકારો એમની ઈશ્વરની દલીલોમાં ખામીઓ કાઢે છે. એમનું વિજ્ઞાન એ સમયનું હતું, એરિસ્ટોટલનું. સ્ત્રીઓ વિશેના એમના વિચારો એ આજના માપદંડે બરાબર નથી લાગતા.
અને રાજકીય રીતે એ સત્તાની તરફેણ કરતા હતા એવી પણ ટીકા થાય છે.
હા, એવી ટીકા પણ છે. અને પેલો મૂળભૂત સવાલ તો રહે જ છે કે એમનું દર્શન ખરેખર તર્કથી શરૂ થાય છે કે પૂર્વધારિત શ્રદ્ધાને સાબિત કરવા તર્ક આપે છે.
એ ચર્ચા તો ચાલતી જ રહેશે. થોડા રસપ્રદ કિસ્સા પણ છે ને એમના જીવનના, પેલું મૂંગો બળદ સિવાય.
હા, એમને એન્જેલિક ડોક્ટર પણ કહેતા, દેવદૂત જેવા બુદ્ધિશાળી અને પવિત્ર.
અને યાદશક્તિ, કહે છે કે એક સાથે અનેક લોકોને લખાવી શકતા.
હા, એવી વાત છે. ગજબની યાદશક્તિ અને એકાગ્રતા હશે.
અને જીવનના અંતમાં પેલો રહસ્યમય અનુભવ, લખવાનું બંધ કરી દીધું.
હા, એ બહુ વિચિત્ર ઘટના છે. કહે છે કે કોઈ દિવ્ય અનુભૂતિ થઈ જેના પછી એમને લાગ્યું કે એમણે જે લખ્યું છે બધું તો સાવ પરાળ જેવું, તુચ્છ છે. અને પછી એમણે સુમા થિયોલોજી અધૂરું જ છોડી દીધું.
ખરેખર આટલું બધું લખ્યા પછી આવો અનુભવ?
હા, અને પેલી અપહરણ વખતની વાત પણ છે કે લાલચ આપવા એક સ્ત્રીને મોકલી હતી પણ એમણે સળગતું લાકડું લઈને એને ભગાડી.
એમનો સંયમ બતાવે છે.
અને ઉમરાવ હોવા છતાં સાદુ જીવન જીવ્યા.
બરાબર, ગરીબાઈનું વ્રત પાડ્યું.
તો છેલ્લે આપણે એમ કહી શકીએ કે થોમસ એક્વિનાસ એક એવા બૌદ્ધિક શિલ્પી હતા જેમણે પોતાના સમયના સૌથી મોટા પડકારને ઉપાડ્યો.
હા, અને તર્ક અને શ્રદ્ધા વચ્ચે એક અદ્ભુત સમન્વય સાધવાનો એમણે ભગીરથ પ્રયાસ કર્યો. એમણે બતાવ્યું કે જ્ઞાનના આ બે માર્ગો દુશ્મન નથી, મિત્ર છે.
અને એ જ એમનો સ્થાયી વારસો છે. આપણને આજે પણ વિચારવા મજબૂર કરે છે કે બુદ્ધિ અને આસ્થાનો સુમેળ કેવી રીતે શક્ય બને.
બરાબર, અને આ જ વિચાર કદાચ શ્રોતાઓ માટે પણ છે. આજની દુનિયામાં વિજ્ઞાન અને આધ્યાત્મિકતા વચ્ચે એક્વિનાસનો આ પુલ બાંધવાનો પ્રયાસ કેટલો પ્રસ્તુત છે? શું ખરેખર ઊંડી શ્રદ્ધા અને એટલી જ કઠોર બૌદ્ધિક તપાસ એક સાથે શક્ય છે? એમના કાર્યના કયા પાસા આજે પણ આપણને સ્પર્શે છે અને કયા નવા સવાલો ઊભા કરે છે? આના પર વિચારવું જોઈએ. આઉટરો, પહેલેથી રેકોર્ડ કરેલું.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાન ગોષ્ઠિમાં.